તારીખ 24/3/1990 શ્રી તત્વાનું શીલનમાં પર્યાયમાં એકત્વ વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1
મિથ્યાત્વ દશામાં અનાદિથી પર્યાયમાં એકત્વ થઈ રહ્યું છે. મિથ્યાત્વનું મૂળ આ જગ્યાએ છે. જે મિથ્યાત્વને લઈને જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે અને જે મિથ્યાત્વને લઈને સંસારના તમામ પ્રકારના દોષની ઉત્પત્તિ થાય છે, એનું મૂળ કારણ ત્રિકાળી મૂળ સ્વરૂપમાં એકત્વ થવાને બદલે જે પર્યાય માત્ર અનુભવ ગોચર થાય છે, એટલો જ હું છું, એવડો જ હું છું, એ પ્રકારે એમાં એકત્વ થાય છે. તો એના મુખ્ય મુખ્ય પ્રકાર કેટલા છે એ આ પ્રકરણમાં લીધું છે. હા, અગ્રહિત મિથ્યા છે, ગ્રહિત મિથ્યાત્વ નથી, પણ અનાદિનું આ અગ્રહિત મિથ્યાત્વ છે. ગ્રહિત મિથ્યાત્વ જીવ બુદ્ધિપૂર્વક સંગ્નિ પંચેન્દ્રિય પર્યાયમાં ચાર સુધી તો એ પ્રકાર નથી, પાંચમામાં ઉઘાડ વધ્યો અને અગ્રહિત પણ છોડવાનો પોતાને અવસર મળ્યો. તો અગ્રહિત ન છોડે તો ગ્રહિતમાં ચાલ્યો જાય, એ મિથ્યાત્વની તીવ્ર દશામાં જાય છે. હા, ગ્રહિત મનુષ્યમાં તો એ જ ઉપદેશ છે કે ગ્રહિત નથી ને ક્યાંય. ગ્રહિત એટલે શું છે કે મિથ્યાત્વના તીવ્રપણાના કોઈ એક તબક્કે અગ્રહિતથી વધીને ગ્રહિતમાં ચાલ્યો જાય છે. એ ગ્રહિત મિથ્યાત્વ છે એ દર્શન મોહની તીવ્રતાનું સૂચક છે, અથવા દર્શન મોહની તીવ્રતાને એ પ્રસિદ્ધ કરનારું છે. જ્યારે દર્શન મોહ તીવ્ર થઈ જાય, ચારિત્ર મોહ કદાચ મંદ પણ થાય, પણ દર્શન મોહ તીવ્ર થઈ જાય ત્યારે પછી ગ્રહિત મિથ્યાત્વમાં આવે છે. અનાદિથી છે, વધાર્યું એમાં એને, ગ્રહિત કરીને મિથ્યાત્વમાં વૃદ્ધિ કરી, તીવ્રતા કરી. જાતિ તો એક જ છે બધી મિથ્યાત્વની, પણ એની શક્તિ વધી ગઈ. દર્શન મોહની શક્તિ ત્યાં વધી ગઈ, અને જ્યાં દર્શન મોહની ભાવમાં શક્તિ વધે છે ત્યારે જીવને પોતાના પુરુષાર્થમાં સવળો થવા માટે હીનતા આવે છે, હીનસત્વ થાય છે, પોતે પોતાનું સત્વ ઘટાડે છે, શક્તિ ઘટાડે છે. માણસ કહે છે ને, ભાઈ સમજાય છે પણ પુરુષાર્થ નથી ઉપડતો. નથી ઉપડવાનું શું કારણ છે? કે પોતે હીનસત્વ થયો છે. વાત બરાબર સમજાય છે ને કેમ પુરુષાર્થ નથી ઉપડતો? કે પોતે એટલો હીનસત્વ થઈ ગયો છે કે એ જ્ઞાનની અસર પણ એને દર્શન હોવો તીવ્ર હોવાથી એના ઉપર આવતી નથી. નહીંતર તો જ્ઞાનની અસરથી દર્શનમાં મંદ થવો જોઈએ, એ પણ નથી થતો, એની તીવ્રતાની સૂચક છે. રોગ ઘણો તીવ્ર હોય તો દવા અસર ન કરે, એના જેવી વાત છે. એક તો પોતાના પુરુષાર્થમાં હીનસત્વ પણ કરે છે, અને પોતાની સમીપ જતો પોતે દૂર વ્યો જાય છે, એટલે વધુ દૂર જતો હોવાથી સમીપ આવવામાં એને વધારે તકલીફ પડશે. જેટલો દૂર ગયો છે એટલો પાછો આવવો જરૂરી છે. એ પરિસ્થિતિ ગ્રહિત મિથ્યાત્મને લઈને થાય છે. આપણે તો ગ્રહિત મિથ્યાત્મની એટલી ચર્ચા નથી, આ તો અગ્રહિત મિથ્યાત્મની ચર્ચા છે. ચારે ગતિમાં થાય, પણ એવું છે કે 30 ઇંચની અંદર પ્રકાર ઓછો છે, કારણ કે વિચાર શક્તિ જ ઓછી છે, એટલે લગભગ કર્મફળને ભોગવે છે. 30 ઇંચી મનુષ્યને દેવમાં વધારે વિચાર શક્તિ છે, નારકીને દેવમાં, એટલે ત્યાં પણ ભૂલ કરે છે. નારકીમાં લગભગ દુઃખ ભોગવે છે જીવો, ત્યાં પછી મિથ્યાત્મના અને સમ્યક્ત્વના પ્રકરણને ભાગ્ય જ વિચારી શકે છે. પણ મનુષ્યમાં જ્યાં વધારેમાં વધારે સમ્યક્ત્વ પામવાનો અવકાશ છે, ત્યાં બીજી બાજુ વધારેમાં વધારે ગ્રહિત મિથ્યાત્વ થવાનો અવકાશ છે. મહાવિદ્યમાં તો બીજો પંથ નથી ચાલતો, તો પણ ત્યાં ગ્રહિત મિથ્યાત્વ આવી જાય છે. કેમ કે જીવ અનેક પ્રકારે કલ્પનાએ ચડે છે, તર્ક વિતર્ક કલ્પનાએ ચડે છે ઊંધી દિશામાં, ત્યારે આ જાતની ભૂલ થાય છે. થવાની શક્યતા, સમ્યક્ત્વ પામવાની વધારે શક્યતા અને ગ્રહિત મિથ્યાત્વ થવાની વધારે શક્યતા. જવાબદારી મોટી છે મનુષ્યની, અને કમાણી કરે તો આનંદ ભાવ ટાળે, ખોટ કરે તો ગ્રહિત મિથ્યાત્મ ચાલ્યો જાય એવું છે. કાં તો અન્ય મતમાં વ્યો જાય, કાં તો તત્વ વિચાર કરતા બુદ્ધિપૂર્વક કલ્પના કરી જાય ને ભૂલ કરે, ત્યારે ગ્રહિત મિથ્યાત્મ ચાલ્યો જાય એમ છે. કેમ કે ઈ ત્યાં તો તત્વ વિચાર એક એવું છે કે ત્યાં સમ્યક પામવાનો એકમાત્ર અવસર તત્વ વિચાર છે. બીજા શુભ યોગ સાથે એટલો સમ્યક્ત્વ પામવાનો યોગ નથી. જ્યારે એક તત્વ વિચારમાં જ સમ્યક્ત્વ પામવાનો યોગ છે, પણ ત્યાં ભૂલ કરે એટલે ગ્રહિત મચાઈ જાય. જવાબદારી ઘણી છે, જેમ ઉપર જાઓ એમ જવાબદારી વધારે, જેમ ઉપર જાઓ એમ જવાબદારી વધારે. હા, એથી વધારે સિમંદર ભગવાન નો યોગ હતો, ગુરુદેવ વગેરે ને અહીંયા ક્યાંથી આવી ગયા તારકવાસીમાં? ભૂલ ત્યાં થઈ છે, અહીંયા નથી થઈ. કેમ કે તો જન્મ પહેલાની ભૂલ છે, જન્મ તો એમનું ફળ છે. સ્થાનકવાસી સંપ્રદાયમાં આવ્યા એ તો ફળ છે, ભૂલ તો ત્યાં થઈ છે. ત્યાં કોઈ અન્ય મત નથી, સ્થાનકવાસી ત્યાં છે નહીં એવું થાય છે. બીજું એક વિચારવાનું છે કે એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં એવી સામાન્ય ભૂલ છે. પછી સામાન્ય ભૂલ એટલે કંઈ જાહેરપણે કોઈ પ્રવૃત્તિ નથી કરી, વૈચારિક ભૂમિકામાં આ ભૂલ છે. ત્યાં પણ તત્વ વિચાર સત્સમાગમ રહેતા હતા, અરસપરસ મિત્રો હતા, સાથે ચર્ચા કરતા, એમાં પણ ઘણી જવાબદારી છે, સત્સંગમાં ઘણી જવાબદારી છે. ગમે તેમ અભિપ્રાય આપી દે ત્યારે તો માણસ ભૂલ કરે છે. ગમે દેવગુરુ શાસ્ત્ર વિરુદ્ધની પ્રવૃત્તિ કરી બેસે છે તો બહુ મોટી ભૂલો છે, પણ સામાન્ય ભૂલમાં આવું ફળ આવે છે. મોટી ભૂલમાં તો શું થાય, ગંભીર વિષય ઘણો ગંભીર છે, ગંભીરતા ન સમજે તો એવડું મોટું ગૂથું ખાય કે ન જાણે કેટલા કાળને કેટલા ભાવ પછી સુધી પત્તો ન લાગે. એક સામાન્ય આપણે વિચાર કરીએ, અંતરાય નાખવાનો આપણા અહીંયા પ્રકાર ચાલે છે આપણા અહીંના સમાજમાં. ખબર ન પડે કેટલું કેટલું જબરદસ્ત આની અંદર અપરાધ છે. સામાન્ય વાત લાગે, બહુ મોટી વાત છે. ત્યાં તો ખાલી વિચાર કર્યો હતો કે આમે હોઈ શકે, આમે હોઈ શકે, ખાલી અનુબોધ ના થઈ કે બીજું કાંઈ પ્રવર્તે નહીં. તો પણ એ ક્યાંય ને ક્યાંય આવી ગયા. એવું થાય સંસ્કારી હતા, આંધી લીધી વાત ને. જેને સંસ્કારનું ઠેકાણું ન હોય ને અપરાધ થાય તો શું દશા થાય. એવું છે. પછી જો કેવી ભૂલ થઈ, ગ્રહિત સુધી પહોંચી ગયા, યે સ્થાનક પાસે માર્યા, ગ્રહિત સુધી પહોંચી ગયા. વિચાર તો એ કરવાનો છે, પોતાને જે બોધ લેવાનો છે કે આવી સૂક્ષ્મ ભૂલ, સામાન્ય ભૂલ દેખાય, એમાં કોઈ પ્રવૃત્તિ નહીં, એક સામાન્ય ચર્ચા વિચારણામાં કોઈ મત, કોઈ પોતાનો અભિપ્રાય આપે ને એમ કંઈક નાના ઠીક વાત લાગે છે તમારી, પતી ગયું વાત, વાત તમારે કંઈક ઠીક લાગે છે, ઠીક કહેવામાં પતી ગયું, એવો એવો વિષય છે. કેમ કે ત્યાં તો કેવો ધોધ ધોધ વરસતો હોય, તીર્થંકરનો ધોધ કેવો વરસતો હોય. શું ગ્રહિત મિથ્યાત્વ તો ગાવના સેંકડો ગાવ દૂર રહીએ તો પણ જીવ પોતે વિચાર કરે સ્વતંત્રપણે તો ભૂલ ખાઈ જાય છે. કેટલી જાગૃતિ જોઈએ પોતે ભૂલમાં ન આવે એની, કેટલી જાગૃતિ જોઈએ. હા તો જુદી વાત છે. એમાં શું છે કે એક અભિપ્રાય આપ્યો કે આમ પણ હોઈ શકે, તો અનંત તીર્થંકરોનો, અનંત તીર્થંકરના માર્ગના ચલાવનારા સંતોનો આ બધાનો નિષેધ થાય છે એની અંદર, બધાનો નિષેધ થાય છે. શું એવી વાત છે? એટલે તો ગુરુદેવ કહેતા ને કે જે આ જૈનને નામે અન્ય મત ચાલે છે, માર્ગ લૂંટાય છે એમ કહેતા. બહુ કઠોર શબ્દનો પ્રયોગ કરે, માર્ગના લૂંટારા છે. ક્યાંથી કહેતા હતા? પોતાને અનુભવ થઈ ગયો કે એક સામાન્ય હકાર ભણાઈ ગયો, ક્યાંને ક્યાં ફેંકાઈ ગયા, ફેંકાઈ ગયા ક્યાંય ના ક્યાં. બોલે ને વખાના મારા આવી ગયા છે, એનો અર્થ શું થાય છે? એવું થાય સાધારણ ભૂલમાં છે. ત્યારે જાણે બુજીને દેવગુરુ શાસ્ત્રનો ક્યાંય વિરોધ થાય, કોઈ એની નજીક આવતા હોય, એનો અંતરાય કરે, એ અંતરાય એનો નથી, એ દેવગુરુ શાસ્ત્રનો વિરોધ છે. એની જે થાયપા છે એની નજીક ના બધું, એટલે એનો વિરોધ થઈ ગયો એમ થઈ. એ રીતે દર્શનમાં ઉપર બહુ ધ્યાન દેવાની જરૂર છે. પર્યાયમાં એકત્વનો જે વિષય છે એ મૂળ દર્શનમાં છે, અને જીવ કેવી કેવી રીતે મુમુક્ષુપણામાં આની ભૂલ કરે છે એ વિષય આપણે ચર્ચો છે. બીજી રીતે નથી ચર્ચો, પણ મુમુક્ષુ થઈને પણ આ ભૂલ કેવી રીતે કરે છે? એક તો અશુભમાં રસ પડવો. અશુભમાં રસ ક્યારે પડે છે? જીવ કે પુદ્ગળ પંચેન્દ્રિયના વિષયભૂત પર્યાયોમાં ઇષ્ટ અનિષ્ટપણાને બુદ્ધિપૂર્વક તીવ્ર રસ ઉત્પન્ન થાય છે. એટલે જે પદાર્થો સારા લાગે છે ત્યારે ઇષ્ટપણાને લઈને રસ થાય છે, જે પદાર્થો પોતાને ગમતા નથી એમાં અનિષ્ટપણાને રસ ઉત્પન્ન થાય છે. અને એનું નિમિત્ત છે પંચેન્દ્રિયના વિષયો. કોઈ વિષય ગમે છે, કોઈ વિષય નથી ગમતો. એમ સુગંધ ગમે છે, રસ પડે છે, દુર્ગંધ બિલકુલ ગમતી નથી, ત્યાં અનિષ્ટપણાનો રસ રેડાય છે, અહીંયા ઇષ્ટપણાનો રસ રેડાય છે. એવા ઇષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિપૂર્વક એટલે અભિપ્રાયપૂર્વક તીવ્ર રસ ઉત્પન્ન થતા. સામાન્ય ચારિત્રમોહનું ઇષ્ટ અનિષ્ટપણું તો જ્ઞાનીને પણ થાય, એ નહીં, બુદ્ધિપૂર્વક અભિપ્રાયપૂર્વક તીવ્ર રસ ઉત્પન્ન થતા. કારણ કે જીવ સુખ વેદે છે, જે વિષય સારો લાગે છે એમાં સુખ વેદે છે, તો અભિપ્રાયપૂર્વક સુખ વેદે છે કે આ મારા સુખનું કારણ છે, અને પછી સુખ વેદે છે. પહેલાં માયનો છે એને સુખરૂપ, પછી ઉદયકાળે સુખ વેદે છે. એકલો સુખ નથી વેદતો, બે અપરાધ છે ત્યાં. આગળનો અભિપ્રાય ચાલ્યો આવે છે અને અત્યારે રસ તીવ્ર થાય છે, એમ ઉત્પન્ન થતા તે ભાવોમાં તન્મયતા થતા. એ વખતે તીવ્ર રસને લઈને તન્મયતા થાય છે, એ પણ રસનું સૂચક છે. આમ એકાગ્રતાનો વિષય છે ચારિત્રની પ્રધાનતા વાળો, પણ રસનો સૂચક છે. દ્રષ્ટિ મિથ્યા થાય છે અથવા મિથ્યા રહે છે. સમ્યક દ્રષ્ટિ હોય એ પણ જો દુખાશ પરિણામે જ એ તો ઉદયમાં જે પછી પસાર થાય છે, પણ જો તીવ્રતન રસ થાય ને તન્મયતા થાય તો મિથ્યાત્મામાં આવી જાય. સોગાનીજીએ આ વિષય લીધો છે કે અશુભમાં રસ પડી ગયો તો પછી સમ્યક ક્યાં રહ્યું? નિશ્ચયાભાસી કહે છે તો કે એને તો અશુભમાં રસ પડે છે. મિથ્યા જે નિશ્ચયાભાસી જેવા વચન બોલે એવા વચન તીવ્ર સમ્યક્ત્વના કાળમાં પણ નીકળે જ્ઞાનીને, એવા નિશ્ચયના જોરથી વચન નીકળે. શું એવું એવું નિશ્ચયાભાસી બોલે? પણ નિશ્ચયાભાસનું એ લક્ષણ છે ને કે એને અનુકૂળતામાં રસ પડશે, એને અશુભમાં રસ પડશે. જેને અશુભમાં રસ પડે છે એની દ્રષ્ટિ સવળી નથી, એની દ્રષ્ટિ ઊંધી થઈ જાય ને ઊંધી રહી જાય. રહી હોય તો સવળી ન થાય, થઈ હોય તો ઊંધી થઈ જાય, સવળી હોય તો ઊંધી થઈ જાય. પહેલો ભાંગો એ લીધો છે. એક અહીંયા મુમુક્ષુની ભૂમિકામાં શું ભૂલ પડે છે કે ઉદય કાળે તો સુખ દુઃખને વેદી લે, અને પછી ઉદય એ બાજુનો ફરી જાય અને શુભનો ઉદય આવે ત્યારે શાસ્ત્ર લઈને બેસે, એ પણ ઉદય છે. અને પછી આત્માને ને તત્વની ચર્ચાને વાતને વિચારણા કરે, પરિણામ કરે. ઓલાપણે તો ધ્યાન રાખ્યું નથી, અને અહીંયા એમ સમજે છે કે હું આત્માનો કંઈક તત્વનો વિચાર કરું છું તો મને સમ્યક દર્શન થઈ જાય તો સારું. આમ કરતાં કરતાં ક્યાંથી થવાનું? એ પડખું જે સંભાળતો નથી, એને જે નાસ્તિનું પડખું સંભાળતો નથી, એ અસ્થિના પડખાને સંભાળવાને સંભાળવા શક્તિમાન જ નથી. એની ક્ષમતા જ નહીં આવે, યોગ્યતા જ નહીં આવે, એનું શું થશે? એ બાજુનો વિચાર કરે નહીં. એ તો ચક્રવર્તીને છખંડતા, આપણે ભાઈ ક્યાં એટલું બધું છે? આપણે તો હજી સામાન્ય મુમુક્ષુ છીએ. એમ નથી ચાલતું. મુમુક્ષુ તો એ છે કે ઈષ્ટ અનિષ્ટપણું જે પોતાને થાય છે એ તોડવાનો પ્રયત્નવાન હોય છે, એનું નામ મોક્ષપણ છે. આપણે લીધું વિધિના વિષયમાં એ વાત લીધી. નીચેનો પેરેગ્રાફ. સામાન્યતઃ સંસારમાં જીવો અનુકૂળતા અને પ્રતિકૂળતાની મુખ્યતામાં સંયોગને વળગીને ચોંટી જાય, ટીંગાઈ જાય છે, પ્રવર્તા રહે છે. પરંતુ આત્માર્થી જીવ તે પ્રકારથી અટકી જઈને, જુઓ શું એને ફેરફાર કર્યો છે, કાંઈથી મારે પાછો ઊંધી દિશામાં જવું છે, તો હજી ભલે સવળો જ્ઞાતા દ્રષ્ટા નથી રહી શકતો, ઈષ્ટ અનિષ્ટપણો ન થવું એટલે જ્ઞાતા દ્રષ્ટાપણ આ રહેવું, જ્ઞાતા દ્રષ્ટાપણો ન રહેવું એટલે ઈષ્ટ અનિષ્ટપણો થઈ જવું, બેમાંથી એક થાય. આ થાય તો આ ન થાય, આ થાય તો આ ન થાય. તો હજી જ્ઞાતા દ્રષ્ટાપણું થયું નથી તો પછી ઈષ્ટ અનિષ્ટપણાનું શું? તો કે જ્ઞાતા દ્રષ્ટા થવાના પ્રયત્નમાં એ અહીંથી અટકવાનું શરૂ કરે છે, આગળ નથી વધતો. હવે ત્યાં જાગ્રત છે, કેમ કેમ સારું લાગી ગયું, કેમ ઘૃણા થઈ ગઈ, કેમ ઈષ્ટ લાગી ગયું, કેમ અનિષ્ટ લાગી ગયું, આમાં એ જાગ્રત છે. એટલે એ અનુકૂળતા અને પ્રતિકૂળતાનામાં જે વળગેલો છે એના બદલે અહીંયાથી અટકી જઈને ઉદયમાં ઈષ્ટ અનિષ્ટપણાથી નિવર્તવાના પ્રયત્નમાં લાગેલો રહે છે કે મારે અહીંથી પાછું વળી જવું છે, આ ઈષ્ટ અનિષ્ટપણું લાગે છે એમાંથી મારે પાછું વળી જવું છે, એ દિશામાં આગળ વધીશ, મિથ્યાત નહીં છૂટે. અને એમાં નિજહિતની અપૂર્વ લગ્ન છે, એમ થવામાં, એવો પ્રયત્ન થવામાં એને નિજહિતની આત્મહિતની અપૂર્વ લગ્ન છે, એટલે અવશ્ય આત્મહિત સાધી લેશે. એ જે પ્રકાર છે, એ પ્રકારનો અભાવ છે ત્યારે જીવને એમાં તન્મયતા થાય છે, ઉદયમાં રસ આવે છે અને દ્રષ્ટિ છે એ સવળી થવામાં મુશ્કેલી ઊભી થાય છે. પર્યાય બુદ્ધિનું આ લક્ષણ છે. શું? ઈષ્ટ અનિષ્ટ વિષયો, ઈષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિપૂર્વક જે તે વિષયમાં તીવ્રતા અને તન્મયતા થઈ તે પર્યાય બુદ્ધિનું લક્ષણ છે. આને પર્યાય બુદ્ધિ કહેવામાં આવે છે. પર્યાય બુદ્ધિ કહો, પર્યાય મુંડાહા પર સમય કે પર સમય કયો, જૈન જિનેન્દ્રના મતથી બહાર છે. સીધી વાત એ છે કે જિનેન્દ્રના મતથી બહાર છે. તેથી નિશ્ચયાભાષી નિશ્ચય પ્રધાનતાની ગમે તેવી વાત કરે, કોઈ નિશ્ચયાભાષી જીવ ભલે નિશ્ચય પ્રધાનતાની ગમે તેવી વાત કરે પણ તેને અશુભ વિષયમાં રસ આવે ત્યાં દ્રષ્ટિ સમ્યક ક્યાંથી રહે? બસ આ પ્રશ્ન પૂછ્યો છે સોગાનીજીએ કે એને અશુભમાં રસ પીડ્યો, દ્રષ્ટિ ક્યાંથી સમ્યક રહે? એ પ્રશ્ન ઉઠાવ્યો છે, જોરથી વાત કરી છે. હું એમ કહીશ કે ભાઈ આત્મા તો એક સમયની પર્યાયથી દ્રવક્ષેત્ર કાળ ભાવથી ભિન્ન, તારે પડખાથી ભિન્ન લઈ લ્યો, એવો ત્રિકાળી ધ્રુવ છે. પણ તને અશુભમાં રસ પીડ્યો, પંચેન્દ્રિયના વિષય વખતે રસ પીડ્યો, એ અશુભનો રસ છે, દ્રષ્ટિ સમય ક્યાંથી રહેવાની હતી? અહીં તો શુભના રસનો નિષેધ છે, તને તો અશુભનો રસ આવી ગયો એમ કે છે, ક્યાંની ક્યાં વાત ભઈ ગઈ? તો દ્રષ્ટિ સમય ક્યાંથી રહે? અશુભ ભાવમાં તો ખરેખર તીવ્ર દુઃખ છે. જ્યારે શુભથી ખસીને અશુભમાં જીવ આવે છે ત્યારે તો દુઃખ પણ વધે છે, આકુલતા પણ વધે છે. કશાય તીવ્ર થતો હોવાથી તે પણ તેને દેખાતું નથી. દેખાતું નથી એટલે દુઃખ એને લાગતું નથી. મંદ દુઃખ ન દેખાય, ન લાગે, પણ તીવ્ર દુઃખે ન લાગે. આ ક્યાંની વાત છે? જે સમ્યક દર્શન થવા પહેલાં તો જ્ઞાન ઘણું સૂક્ષ્મ થાય છે, ત્યારે સ્વભાવને ગ્રહણ કરવાને યોગ્ય થાય છે, ક્ષમતા થાય છે એમાં. એના બદલે સ્થૂળ તીવ્ર દુઃખને ન સમજી શકે. તો એ જ્યાં જ્યાં અશુભમાં રસ અને તન્મયતા થાય છે, ત્યાં ત્યાં નિશ્ચયાભાસનો પ્રકાર ઉત્પન્ન થઈ જાય છે. કેમ કે નિશ્ચયનો વિષય જાણ્યો, તો નિશ્ચયનો વિષય તો એવો છે કે દર્શન મોહ અને ચારિત્ર મોહ રહિત છે, રાગ અને દ્વેષ રહિત છે. એ તો એ વિષયને જાણ્યો અને તીવ્ર દુઃખ ન લાગ્યું, બોલો વિષય જાણ્યો જ નથી. વાત ખોટી છે, બની શકે જ નહીં એમ કેવું છે. તે પણ તેને લાગતું નથી, દેખાતું નથી, કારણ કે ત્યાં જ્ઞાન ઘણું મલિન થઈ ગયું છે. તીવ્ર કષાય રસથી રંજિત થયેલા જ્ઞાનમાં આ રીતે દુઃખ વધી જવા છતાં દુઃખ સમજાતું નથી, દુઃખ લાગતું નથી, આ પ્રકાર ઉત્પન્ન થઈ જાય છે. અહીંયા જ્ઞાનની સ્થૂળતા ઘણી વધી છે. ખરેખર તો જ્ઞાનની સૂક્ષ્મતા જે છે એ સ્વભાવ સમીપ જવાનો પ્રકાર છે, એના બદલે અહીંયા સ્થૂળતા વધી ગઈ. એટલે ઇષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય અને બુદ્ધિ એના ઉપર વધારે જાગૃતિ હોવી જોઈએ, લક્ષ હોવું જોઈએ, અને ઉદયના કાળે એ જાગૃતિ કામ કરતી હોય એટલી હદે હોવી જોઈએ. પછી ઓછી વધતી કામ કરે બીજી વાત છે, પણ કાંઈક કામ એનું હોવું જોઈએ. જો એનું કાંઈ કામ ન હોય તો પછી મુમુક્ષુતા તો નામ માત્ર છે. પછી કોઈ મુમુક્ષુતા કહેવી એ વાત બંધ બેસતી નથી. દોરાઈ જાય અને એ વખતે જાગૃતિ ન હોય તો દોરાઈ તો જવાનો છે. જ્યારે જ્ઞાન દશામાં પણ ચારિત્ર મોથી અસ્થિરતા ઊભી થાય છે ત્યારે મુમુક્ષુ તો દોરાઈ જવાનો છે, તો એકત્વ હજી પડ્યું છે. પણ એની જાગૃતિ જો ન હોય તો પછી આ વિષયની સાથેનો સંબંધ જ રહેતો નથી ને, પછી સંબંધ નથી રહેતો. સંબંધ તૂટી ગયો, ત્યાં છૂટી ગયો છે એમ થાય છે. સમ્યક્ત્વપૂર્વક જે સંબંધ રહેવો એ તો એ જ્ઞાન દશાનો વિષય છે. પણ જ્યારે જ્ઞાન દશાનો અભાવ છે ત્યારે જગતના બીજા જીવ અને મુમુક્ષુમાં ફેર શું? લાઈન તો ક્યાંક ફરવી જ પડતો છે ને. મુમુક્ષુ કે જે સમ્યક દર્શનનો અધિકારી છે, આગળ જતા ક્યારેક પણ સમ્યક દર્શન પામવાને લાયક છે, તો એની કાંઈક લાઈન ફેર તો હોવી જોઈએ કે ન હોવી? કે જગતના બીજા જીવોને એનામાં કાંઈ ફેર જ ન પડે? મુંબઈમાં મલાડ મારીએ છીએ, મલાડ નથી તમારે છે તો પાર્લા શ્રીમદ ના અનુયાયી છે. ખાસ તો શ્રીમદ ના મંડળમાં પણ સારો એવો ભાગ લે છે. બહુ મોટું ગ્રુપ છે શ્રીમદ મંડળમાં, ત્યાં 300-350 કુટુંબો અમે લોકો એક જગ્યાએ મળીએ છીએ પાર્લામાં. આમ વઢવાણના છે ને આપણા મુમુક્ષુ છે, એના મધર ફાધર બધા એ વખતના ગુરુદેવના અનુયાયી છે. એટલે આપણે ત્યાં પણ પ્રવાંચનમાં આવે એવી રીતે ખાસ પ્રસંગે. આમ રોજ નહીં આવતા હોય, કંઈક દૂર પડે એટલે. મેં કહ્યું કે તમે એ બાજુ ઘણાના પરિચયમાં છો, તો શ્રીમદજીએ તો સજીવન મૂર્તિ ઉપર ઘણું વજન દીધું છે. પ્રત્યક્ષ સત્પુરુષ અને સજીવન મૂર્તિ ઉપર એમનું ઘણું વજન છે. તો એ વિષય ઉપર કોઈનું ધ્યાન ખેંચાણું હોય એવું નથી લાગતું. નહીતર ગુરુદેવ જેવી પ્રસિદ્ધ સજીવન મૂર્તિ પણ ગ્રસ્ત અવસ્થામાં હોય તો ધ્યાન ન ખેંચાય. જેમ કે શ્રીમદજી હતા ત્યારે કોઈનું દિગંબર સંપ્રદાય વાળાનું ધ્યાન ન ખેંચાણું, એમ આ આવડો મોટો સંપ્રદાય થઈ ગયો શ્રીમદજીનો, અને એમણે એકદમ ઠોકી ઠોકીને શ્રીમદના સજીવન મૂર્તિ ઉપર પત્રે પત્રે ભજન દીધું, ને એ જ વિષય ઉપર કોઈનું ધ્યાન નહીં. કે અમને તો મળી ગયા, પરોક્ષ થઈ ગયા, છતાં અમને તો જાણે પ્રત્યક્ષ વધશે એમ માનીને સંતોષ લેવા માંડ્યા. તો ઉપેક્ષા ન થઈ, ઘોર ઉપેક્ષા થઈ એ વાત. પછી એણે બહુ સમજદારીની વાત કરી કે હું તો બે બાજુના સમાજથી પરિચિત છું, ગુરુદેવના સમાજથી પણ પરિચિત છું, કેમ કે મારા મધર એને ફાધર ગુજરી ગયા છે, મધર તો હજી કે આ બાજુ જ છે, કે હું તો શ્રીમદ બાજુ નથી વળેલી, હું આ બાજુ બે સમાજથી પણ 90% તો મુમુક્ષુ જ નથી. કે ભાઈ શું કીધું એને, જે મુમુક્ષુ કહેવાય છે એમાં 90% તો મુમુક્ષુ જ નથી, કે ચોક મારે એવી વાત છે અહીંયા કે ત્યાં બીજો ફરક નથી ભાઈ, આ ખરી વાત આ છે. 90% તો પોતાના ઉદયમાં બધા તલ્લીન થઈને પણ ઘણી દરિદ્રતા વાળી છે. 1-2% આપને રાખીએ કોઈ વિચારક જીવો હોય, આ પરિસ્થિતિ છે. એને બરાબર એને અભ્યાસ આંખ જે મૂક્યો છે એ અભ્યાસ કરીને મૂકેલો આંખ છે. મેં તો એના સમાજનો પ્રશ્ન પૂછ્યો પણ એને બે સમાજના આંકડા મૂકી દીધા. અભ્યાસ માણસ છે, આમ લાયક માણસ છે, નાની ઉંમર છે. કોઈ ધર્માત્માની ઉપેક્ષા થાય, ગુરુદેવ છે, પૂજ્ય બહેનશ્રી છે, બિલકુલ ન થવી. આ ધરતી ઉપર જીવન મૂર્તિ હોય ક્યાંથી, મોટી વાત એ છે, એ હોય જ ક્યાંથી અત્યારે આ કાળમાં, બહુ મોટી વાત છે. સાચી વાત છે, સાવ સાચી વાત છે. સંતોષાઈ ગયા છે, જે મળી ગયા એ સંતોષાઈ ગયા, અને એમની વિચાર શક્તિનો દોષ અને આપણો એમાં નિમિત્ત થવાનો દોષ. નિમિત્તત્વ નથી આપણા લોકોનું, એવું નથી. બે વાત ભેગી છે. એટલે જે પહેલો ભંગ છે એ છે અશુભ ભાવમાં રસ પડવો, તે પર્યાય બુદ્ધિનું લક્ષણ છે, તે પર્યાયના આશ્રયપણાનું લક્ષણ છે, અને અશુભમાં રસ પડતા જ્ઞાનની સ્થૂળતા વધે છે. કેમ કે જ્ઞાન જેમ અરીસા ઉપર ઘણો મેલ લાગેલો હોય તો એમાં કાંઈ દેખાય નહીં, પ્રતિબિંબ પડે નહીં, એમ પોતાના દુઃખનું પ્રતિબિંબ જ્ઞાનમાં નથી આવતું. જે અશુભ કાળે રસ તીવ્ર થાય છે તે કાળે પોતાના દુઃખનું પ્રતિબિંબ પોતાના જ્ઞાનમાં નથી આવતું. એ જ્ઞાન વધારે મલિન અને વધારે સ્થૂળ થયું છે, એ પ્રગટ સમજાય એવી વાત છે. ન સમજાય એવી વાત નથી, પણ પ્રગટ સમજાય એવી વાત છે. એ સ્થૂળ મિથ્યાત્વનો પ્રકાર છે, અથવા તીવ્ર મિથ્યાત્વનો પ્રકાર છે. મિથ્યાત્વ મંદ થાય તો શુભમાં પણ દુઃખ લાગે, શુભમાં નથી દુઃખ લાગતું એ પણ મિથ્યાત્વની એક હદની તીવ્રતા સૂચવે છે. શુભ ભાવમાં મંદ કશાયનો સદભાવ છે, પણ કશાયનો સદભાવ છે. શુભ ભાવમાં પણ કશાયનો સદભાવ છે, ભલે એ કશાય મંદ છે પણ કશાયનો સદભાવ છે. જ્યાં કશાય છે ત્યાં આકુળતા અવશ્ય હોય છે, આ નિયમબદ્ધ વાત છે. કષાય તીવ્ર થાય, આકુલતા તીવ્ર થાય, કષાય મંદ થાય, આકુલતા મંદ થાય. પણ જ્યાં જ્યાં કષાય છે ત્યાં ત્યાં આકુલતા હોય હોય ને હોય. આ નિયમ બધવા છે. પરંતુ શ્રાતામાં, કૃત્રિમ શાંતિમાં સુખની કલ્પના હોય છે. શું છે? સુખ સ્વભાવની સ્વભાવ બુદ્ધિના અભાવને લીધે. આટલું ત્યાં અંદરનો પડખું ઊભું છે. શ્રાતામાં જે શાંતિ છે એ કૃત્રિમ શાંતિ છે. એમાં જીવે સુખની કલ્પના કરી છે. એ કલ્પના તો જ્ઞાની કહે છે, એને તો ખરેખર સુખ લાગે છે. અને જે ખરેખર સુખ લાગે છે એનું કારણ એને પોતાના આત્મામાં સુખ છે એવા સુખ સ્વભાવી આત્માની સ્વભાવ બુદ્ધિનો અભાવ સ્પષ્ટપણે વર્તે છે. ત્યારે આ પ્રકારે કૃત્રિમ શાંતિમાં પણ કલ્પનાથી જીવને સુખ લાગે છે, સુખ અનુભવાય છે. જ્યાં દુઃખ છે ત્યાં પણ એને સુખ અનુભવાય છે. દુઃખમાં સુખનો અનુભવ તે જ્ઞાનનો વિપર્યાસ છે. અનુભવ કરવો એ જ્ઞાનનો ધર્મ છે. જે દુઃખ છે એ દુઃખમાં સુખનો અનુભવ એ ચોખ્ખે ચોખ્ખો વિપર્યાસ છે. એટલે અનંત દુઃખ નામ સુખ ત્યાં રહી ને મિત્રતા. ઘણું દુઃખ છે મિથ્યાત્વ સહિતના એકત્વના પરિણામમાં, તો ઘણું દુઃખ છે. કારણ કે એકત્વ નથી એવું એમને એમ થતું. તીવ્ર રસ વિના એકત્વ થાય નહીં, રસની તીવ્રતા વિના એકત્વ થાય નહીં. એ જ વિષયોમાં જ્ઞાનીની પ્રવૃત્તિ છે. કેમ એકત્વ નથી થતું? રસ નથી. પરિણામ લુખા છે. મિથ્યાત્વની અવસ્થામાં પરિણામ ચીકણા છે એકદમ. તીવ્ર રસ વિના એકત્વ હોય નહીં. કષાય મંદ હોય એટલે જીવને એમ થાય કે આપણે તો હળવા ફૂલ છે, આપણે ક્યાં તીવ્ર કષાય ભરતા છે. આપણે તો પૂજા કરીએ, ભક્તિ કરીએ, શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ, નમસ્કાર મંત્ર બોલીએ, લાગે હળવું હળવું. પણ પર્યાયમાં એકત્વ છે એનું શું? અને ત્યાં દુઃખ છે એના બદલે તને દુઃખ નથી લાગતું, ઉલટાનું શાંતિ અને સુખ લાગે છે એનું શું? એ જ્ઞાનના વિપર્યાસનું શું છે? અને બહુ ભાગ તો એનો વિચાર સુદ્ધા નથી હોતો કે આ વિપર્યાસ છે કે અવિપર્યાસ છે, એની જ ખબર નથી હોતી. એમ નેમ ગાડું હાંકે રાખે, ભ્રમણ ના મટે એનાથી. ભવરોગ નહીં છૂટે. જે મોટામાં મોટો ભવરોગ છે એ ભવરોગ નહીં છૂટે. અને આ દર્શન, આ માર્ગ તો ભવરોગ મટાડવાનો છે. બીજી વાત નથી અહીંયા, મુખ્ય વાત આ છે ભવ મટાડવા. પછી બધું એની વાંચી જશે, આખો સંસાર મટશે. પણ જેને ભવરોગ મટાડવો નથી, સાતાના સુખમાં સંતોષાઈને પીડ્યા છે, મુશ્કેલી પડી જશે. અત્યારે થોડો 5-25 વર્ષ વાંધો નહીં આવે, પાછળ બહુ મોટું અંધારું છે અને ત્યાં હુજ નહીં પડે. અહીંયા હજી હુજ પડવાની જગ્યા છે, વિચાર કરે તો પછી હુજ નહીં પડે કોઈ એવી પરિસ્થિતિમાં આવી જશે. એટલે જ્ઞાનીઓ એ ચેતાવ્યા છે, એમને કઈ લેવા દેવા નથી તો ચેતાવ્યા છે. તો નિષ્પ્રળ છે ધર્માત્મા તો, પણ ચેતાવ્યા છે. શું કહે છે કે શાતામાં, કૃત્રિમ શાંતિમાં સુખની જે કલ્પના હોય છે એ સુખ સ્વભાવની સ્વભાવ બુદ્ધિના અભાવને લીધે એ પ્રકાર જીવને મિથ્યાત્વ અવસ્થામાં વર્તે છે. તે ઉપરાંત શુભ ભાવમાં ધર્મ અથવા ધર્મનું સાધન કે કારણ માનવું તે તો પ્રગટ મિથ્યા દ્રષ્ટિપણું છે, અથવા એ ગ્રહિત મિથ્યાત્વ છે. જે પરમા સુખ છે એ તો અનાદિથી અગ્રહિત મિથ્યાત્વને લઈને છે. પણ શુભ ભાવ થઈને બુદ્ધિપૂર્વક એને કલ્યાણનું કારણ માને એટલે એ ભૂલો પડ્યો. વાત તો ત્યાં સુધી છે કે પરસત્તા અવલંબનશીલ જ્ઞાન છે એ ધર્મને ધર્મનું સાધન નથી, ધર્મને ધર્મનું કારણ નથી. તો શુભ રાગ તો કશાય છે, બોલો તો જ્ઞાનનો પર્યાય છે ને, આ તો રાગનો પર્યાય છે. જ્ઞાનની પર્યાયમાં આ વાતની હજી સંમતિ નથી, મંજૂરી નથી. તો રાગને તો મંજૂર ક્યાં કરવાનો પ્રશ્ન છે. સુભાષભાઈ પૂછતા હતા પ્રભુજી, એ વાત હજી સ્પષ્ટ નથી થતી કે આપણે શાસ્ત્રમાં છીએ ને કઈ લાભનું કારણ નહીં આપણે નહીં. જ્ઞાનીનો પરસત્તા અવલંબનશીલ જ્ઞાનનો ઉપયોગ એ પોતે નથી માનતા, એનું નામ જ્ઞાની છે. બીજા માને તો એની ભૂલ છે, પણ એ પોતે તો માનતા નથી, એનું નામ જ્ઞાની પણ છે. એવો નિષેધ છે. અને એવો અભિપ્રાય છે ત્યારે એનું અંતર્મુખ વલણ રહે છે પરિણતિમાં, અને એને આધારે એ વાત છે કે ઉપયોગ બહાર નીકળા કે જમકા દૂધ સમજો. એ સીધું મોત જોવે છે, એમાં બહાર છે નો જાય છે. અંદર પરમાત્મા બેઠો છે, હવે શું છે બહાર, એમ વાત છે. શુભ ભાવ થાય ને એને એમ થાય કાંઈ મેં કઈક કર્યું, મેં કઈક કર્યું. એક તો શુભમાં દુઃખ નથી લાગતું, બીજું ધર્મને ધર્મનું સાધન માની લે છે ભૂલથી. તે તો પ્રગટ મિથ્યા દ્રષ્ટિપણું છે, અથવા તો એ ગ્રહિત મિથ્યા જ છે. તે જીવ તો અકસાય સ્વભાવ અથવા ધર્મને ધારણાપૂર્વક પણ જાણતો નથી, એને તો ધારણાની ભૂલ છે. જેને કસાયમાં દુઃખ છે એ વાત સંમત નથી, મંદ કષાયમાં શુભ વિકલ્પમાં પણ દુઃખ છે એ વાત સંમત નથી, એની ધારણામાં ભૂલ છે. જેને શુભ ભાવ થતાં પોતે કંઈક ધર્મ કે ધર્મનું કારણ કર્યું એની પણ ધારણામાં ભૂલ છે, એને તો ધારણામાં ભૂલ છે એમ કહે છે. એટલે શું છે પરમાગમ સારમાં ગુરુદેવ શ્રી જેટલો આનંદ છે તેને પણ જ્ઞાન જાણે છે, અને જેટલો રાગ છે એટલું દુઃખ પણ સાધકને છે એમ પણ જ્ઞાન પોતે સાધકનું જાણે છે. પર્યાયમાં રાગ છે તે દુઃખ છે, રાગનો કણ હોય તો પણ તે દુઃખનો કણ છે. તેને જો જાણે નહીં એટલે એ જાણવામાં પણ ભૂલ કરે તો ધારણા જ્ઞાનમાં પણ ભૂલ છે. તો ધારણા જ્ઞાનની ભૂલ છે, સમજણની ભૂલ છે. પ્રયોગમાં તો આવે જ ક્યાંથી સમજણની ભૂલ વાળા, તો એને તો બુદ્ધિપૂર્વક વિપરીત સંસ્કાર વર્તે છે. વિકલ્પમાં દુઃખ છે, તત્વજ્ઞાન નો વિકલ્પ ઉઠે તો એમાં દુઃખ છે, એ વાત અંતર અવલોકન થી જ્ઞાન ને અકસાય ભાવે જોયા વિના મીંડવીને મેળવીને લાવે ક્યાંથી. જ્યારે જ્ઞાનમાં કસાય નથી અને જ્ઞાન ને રાગનો પર્યાય એક સાથે પ્રવાહ ચાલે છે, ત્યારે એને મીંડવે પોતાના બંનેના અનુભવને, કે આ જ્ઞાનમાં શું છે, રાગમાં શું અનુભવ થાય છે, ત્યારે એમ થાય કે રાગનો એક કણ પણ દુઃખરૂપ છે, તો એ અહીંયાથી ખસે. દુઃખથી દુઃખમાં જીવ ટકવાત માગતો નથી, રહેવા માગતો નથી, ખસવા જ માગે છે. આ તો સ્વાભાવિક વસ્તુ સ્થિતિ છે જીવની. પણ દુઃખ ન લાગે તો ત્યાં ત્યાં પડ્યો રહે, દુઃખ હોવા છતાં દુઃખ ન લાગે તો ત્યાં ને ત્યાં પડ્યો જ રહે, બીજો ઉપાય નથી એને. પણ એને ધર્મ કે ધર્મનું સાધન માને તો તે ગ્રહિત મિથ્યાત્વ છે. કેમ કે એ જીવ તો અકષાય સ્વભાવરૂપ ધર્મને ધારણાપૂર્વક પણ જાણતો નથી, એની તો ધારણામાં પણ ભૂલ છે. એ તો દિગંબર સંપ્રદાય સિવાય તો આ તત્વજ્ઞાની નથી. આટલી ચર્ચા, આટલો વિષય શાસ્ત્રની અંદર, કે શુભના એક કોણમાં ઊંચામાં ઊંચી કુટીનો શુભ હોય તો પણ એમાં દુઃખ છે અને અધર્મ છે, એ ધર્મ નથી, એ વાત દિગંબર સંપ્રદાયના સાહિત્ય સિવાય કોઈ સંપ્રદાયના કહેવાતા જૈન કે જૈનેતર કોઈ સાહિત્યમાં એ વાત નથી. હા, વિષ્કુંભ કીધો. પછી તો ગુરુદેવ ફરી વળ્યા એને. પ્રતિક્રમણ પણ વિષ્કુંભ છે, ક્યાંથી લીધી વાત? શું આજે વાણિયા રોજ પ્રતિક્રમણ કરવા જાય ને હવારા, આ પ્રતિક્રમણ વિષ્કુંભ છે. સમય સારે જયારે એમ કીધું, આચાર્ય દેવના વચનો છે. અજમેરની શિબિરમાં મને સૂચના કરી દે, અજમેરનો દિગંબર સંપ્રદાય છે બહુ રૂઢિવાદી છે, અહીંયા આપણું નવું નવું મંડળ થયું છે, પહેલી વહેલી શિબિર કરી દે. ગુરુદેવની હયાતીમાં વાત છે, દેવપુર વિદ્યાલયમાં 10 દિવસ ગયો હતો, પણ ત્યાંથી મળતા આ શિબિરમાં 3-4 દિવસ હતા. અહીંયા જરા એમ કે શુભ ભાવને નિષેધ કરીએ તો લોકોને, એમ કે પૂજા ભક્તિનો નિષેધ કરીએ તો લોકોને બહુ કઠણ પડે છે. કઠણ પડે કે વગર કઠણ પડે, આ આપણા કહ્યું એના તો બધો દિગંબર સંપ્રદાયમાં બેઠો, કે કુનકુંદાચાર્ય ને અમૃતચંદ્રાચાર્ય એ આપણા એવા આચાર્ય છે કે જેના વચનો આધારભૂત વચનો તરીકે આજે ટાંકી શકાય. હા, એ એમ કે છે આપણા આધારભૂત આચાર્યો છે જેને ધર્મ ટકાવી રાખ્યો પંચમ કાળમાં, એ આ વાત કરે છે. બીજા કોઈ સાધારણ માણા કરે તો તમે મારવા મંડી જાવે, પણ આ તો આપણા આચાર્યો કરે છે. આચાર્યો કરે છે ત્યારે તો આપણે કંઈક વિચાર કરવો પડશે કે નહીં. હા, શાંતિ અને પુણપાપ અધિકારની જ ગાથા લીધી 155મી, કે દ્રવ્યલિંગીનો શુભ ભાવ એની વાત ચાલી છે. એમાં ગાથા પસંદ કરી એટલે આપણા ભાઈઓ તો ગભરાવા મીંડ્યા, પાટણીજીને બધા, તો કે ભારે કર્યું, તમે આ ગાથા ક્યાં લીધી, અહીંયા તો હાલશે કે ક્યાં. પણ આખે કલાક બહુ સરસ ચાલ્યો, પણ એ તો ખોટે ખોટું ઝીંક્યો તો કોઈકને ખરાબ લાગે. આચાર્યોના વચનોનો આધાર છે, આપણા ઘરની વાત થોડી છે. ખરેખર તો આત્માના ઘરની વાત છે ને આપણા જ ઘરની વાત છે, અને આપણા ઘરની જ કરવા જેવી છે. આચાર્યના ઘરની છે, આપણા ઘરની તો કરવા જેવી છે. ભડકવાની જરૂર નથી, દુઃખ લગાડવાની જરૂર નથી. એ તો જેણે શુભ ભાવને ખોટી કિંમત આપીને મહિમા કરી લીધો છે એને દુઃખ લાગે છે. પાત્ર જીવને તો એ મીઠું લાગશે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળે, એને શાંતિના રસના મૂળિયા લાગે છે, એ પાત્રતાની નિશાની છે. જે જીવની ધારણામાં ભૂલ નથી, અર્થાત બુદ્ધિપૂર્વક શુભભાવમાં ધર્મ માનતો નથી, તેવા જીવને પણ પર્યાયના એકત્વને લીધે વિકલ્પમાં બોજો લાગતો નથી અને મલિનતા ભાસતી નથી. જે ધારણામાં ભૂલ છે એ તો બુદ્ધિપૂર્વકની ભૂલ હોવાથી ગ્રહિત મિથ્યાત્મા જાય છે, પણ જેની બુદ્ધિમાં સ્પષ્ટ વાત છે કે નહીં, સ્વભાવમાં ધર્મ નથી, સ્વભાવમાં શાંતિ નથી, પણ પર્યાયમાં એકત્વને લીધે એને અશાંતિનો આકુલતાનો બોજો લાગતો નથી અને મલિનતા ભાસતી નથી, ત્યાં સુધી હજી શરૂઆત કરી નથી એ વાતની. જે શરૂઆત કરવી જોઈએ એ વાતની શરૂઆત કરી નથી. પહેલાં વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ અને એ મીંડવ્યા વગર, જ્ઞાનની સાથે અંતર અવલોકનથી મીંડવણી થયા વિના લાગવું એવું વાત ઊભી નથી થતી. કેમ કે લાગવું એ તો અનુભવનો વિષય છે, દુઃખ તો લાગવાની ચીજ છે, સમજવાની ચીજ નથી. સુખ અને દુઃખ તો લાગવાની ચીજ છે, એ કંઈ સમજવાની ચીજ નથી કે એને આઘા બેઠા બેઠા સમજો કે દુઃખ કેવું હોય ને સુખ કેવું હોય, એ તો અનુભવનો વિષય છે. જેમ ખાદ્ય ખોરાક તો ખાવાની ચીજ છે, એ કોઈ વખાણ કરવાની, વાતો કરવાની કે દર્શન કરવાની ચીજ નથી કે મીઠાઈના દર્શન કરી લ્યો એટલે પેટ ભરાઈ જશે, કે સુગંધ લઈ લ્યો એટલે પેટ ભરાઈ જશે, એ તો ખાય તો જ પેટ ભરાય. એમ જેમાં દુઃખ છે એ દુઃખનો બોજો લાગતો નથી અને એમાં મલિનતા હોવા છતાં મલિનતા ભાસતી નથી, અથવા એ ઉપાધિ ભાવ હોવા છતાં એમાં બોજો લાગતો નથી, આકુળતા હોવા છતાં દુઃખ લાગતું નથી, મલિનતા હોવા છતાં એમાં મલિનતા ભાસતી નથી, વિપરીતતા હોવા છતાં એનો વિપર્યાસ લાગતો નથી, તો પછી એ જ્ઞાનને જ્ઞાન શું કહેવું? એ તો જેમ જળને દુઃખ ન લાગે એમ આ જીવને દુઃખ હોવા છતાં દુઃખ નથી લાગતું, તો જીવ જળ જેવો થઈ ગયો, ત્યાં બીજું શું થયું? એને જીવ શું કહેવો? શાંતિ લાગે છે તો જ્ઞાન કે જે કશાય રહે છે એની સાથે મીંડવે તો ખબર પડે ને, નહીતર ખબર નહીં પડે. કશાયની મંદતામાં દુઃખ છે એની ખબર પડવી મુશ્કેલ છે, કેમ કે સાતાનો ઉદય છે ત્યાં, અને જીવને પરિચય સાતા અસાતાનો છે. અસાતામાં દુઃખ, સાતામાં સુખ, એટલે ત્યાં સાતા વેદની રહે છે, વેદનીમાં સાતા વેદનીનો ઉદય છે, એટલે અસાતા વેદનીમાં દુઃખ, સાતા વેદનીમાં સુખ. ત્રીજો તો રસ્તો કોઈ વિષય જ નથી એ જ્ઞાનમાં આવ્યો, એટલે જ્ઞાનને જોવું જોઈએ, જ્ઞાનનું અવલોકન કરવું જોઈએ કે જ્ઞાનમાં કશાયનો અભાવ છે, માટે જ્ઞાન સુખ સ્વરૂપ છે. જો રાગમાં દુઃખ લાગે તો જ જ્ઞાનમાં સુખ ભાસે, કેમ કે જ્ઞાનમાં સુખ ભાસવું એ તો એથી સૂક્ષ્મ છે, રાગમાં દુઃખ લાગવું એ સ્થૂળ છે, આકુલતાનો પર્યાય સ્થૂળ છે, જ્ઞાનમાં અકશાય ભાવ એ તો જ્ઞાનનો ધર્મ છે, એ સૂક્ષ્મ છે. આમાં હજી સ્થૂળ નથી વંચાતું, સૂક્ષ્મ ક્યાંથી વંચાય? એમાં રાગ તો છે ને, કે એકલો જ્ઞાનનો પ્રકાર છે, હે છે ને, વિકલ્પ છે ને, એમાં દુઃખ લાગે છે, સવાલ એ છે. તો જ્ઞાનમાં સુખ ભાસશે, નહીતર માણસ આ એક દલીલ કરે છે, શું કરીએ, આત્માનું સુખ દેખાતું નથી અને પરમા સુખ તો અનુભવ થાય છે, કે પરમા તો અમને સુખનો અનુભવ થાય છે, એ અનુભવ જૂઠો છે, વિપરીત છે. અને સુખ નથી લાગતું ક્યાંથી લાગે? કે આમાં હજી દુઃખ લાગવું જોઈએ, દુઃખ નથી લાગતું તો આમાં સુખ લાગવાનું ક્યાંથી? આ તો સૂક્ષ્મ છે. બીજું પગથિયું છે, પહેલે પગથિયે રાગમાં અને વિકલ્પમાં દુઃખ લાગે છે, પછી જ્ઞાનમાં સુખ ભાસે છે, બે એક સાથે નથી થતું. નહીંતર ઘણા એમ લે છે કે સુખ અને દુઃખ પ્રતિપક્ષ હોવાથી એક સાથે સમજાય ને, એવું નથી. અહીંયા જ્યાં મિથ્યાત્વમાં જીવ ઊભો છે, જ્ઞાન હજી ઘણું મેલું છે, એ જ્ઞાનની અંદર નિર્મળતા થવાની શરૂઆત થાય, ત્યારે પહેલું વિકલ્પમાં દુઃખ લાગે, પછી જ્ઞાનમાં સુખ પાસે, એ અભ્યાસ વિશેષ ચાલતા. અગ્રહિત માંથી શરીરને ગ્રહિત માં આવતા જરાય વાર ન લાગે. ગ્રહિત મિથ્યાત્વ એટલે ક્રિશ્ચિયન મુસલમાન બધા એક જ વર્ગમાં છે. ગ્રહિતમાં પછી એ તો સંપ્રદાયના ભેદ છે, બાકી વર્ગ તો એક જ છે એનો. એવો વિષય છે. પ્રશ્ન જ નથી, કારણ કે એને તો તીવ્ર આકુળતામાં દુઃખ લાગતું નથી, તીવ્ર દુઃખમાં દુઃખ દેખાતું નથી, તો મંદ દુઃખમાં તો દુઃખ દેખાય જ ક્યાંથી? એટલે ત્યાં તો સુખ જ લાગવાનું છે. એ તો ત્યાંય દુઃખ લાગવું જોઈએ, દુઃખ છે માટે દુઃખ લાગવું જોઈએ. કલ્પના નથી કરવાની, ધારણામાં વાસ્તવિકતા તપાસવાની છે. અને એ જ્ઞાનની મીંઢવણી વિના કોઈ રીતે પોતાને લાગે એવું નથી, અને લાગે એવું નથી ત્યાં સુધી ખરેખર સમજાય એવું નથી, એમ છે. અને એ ઘેનનું ઇન્જેક્શન માર્યું ત્યારે પણ એને પીડા છે એની એને ખબર નથી. પીડા તો ત્યારે હોય છે, હા, પણ એને ખબર નથી. હા, એટલી વાત છે. એટલે તરત એને પ્રગટ લાગવા માંડે છે, પછી એને ખબર પડવા માંડે છે. દુઃખ જ છે, એ કાંતે દુઃખ છે, દુઃખ તત્વ જ છે, સુખનું નામ ગંધે નથી. ત્યાં તો નામ સુખ છે, સુખ નથી, અનંત દુઃખ છે, નામ સુખ છે, એ તો ખાલી સુખનું નામ છે, સુખની ગંધે નથી ત્યાં. અને અહીંયા પ્રેમ કરે છે જીવ, આ જીવની વિચિત્રતા છે. 70 વર્ષે આ બધી વાતો લખે છે. ભ્રમ છે, પણ ઓલી અસાત, ઓલી આમ કૃત્રિમ એટલે શું કે કૃત્રિમતા કરે છે પોતે. આ તો અમે આમ ખાધું, આ તો અમે આમ ફર્યા, આમ તો અમે આમ આનંદ કર્યો, બધી કૃત્રિમતા છે. શું એ બધી કૃત્રિમતામાં રાચે છે જી? ન્યાય નેત્ર ને એ તો મને કીધું છે, મને કહે છે આ વિપદ વાંચીને. હું કીધું કે આ તો મને શ્રીમદજી કહે છે કે નિહાળતું નિહાળતું નિહાળતો ખરો કે સ્વલક્ષીમાં તો એમ જ આવે ને બધી વાત. હા, એમ છે. વિશેષ ભગવાન.